તારીખ 31/3/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 213 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 52
પરિચયને 6-1 મહિના થયા છે અને આ પત્ર લખાયો છે. શરૂઆતથી જ જ્યારથી સુભાગભાઈને કૃપાળુદેવ મળ્યા ત્યારથી તેમને અત્યંત ભક્તિ હતી. અને એ ભક્તિ બીજા મુમુક્ષુઓ કરતા જરા વિશિષ્ટ હતી. સત્પુરુષ પ્રત્યે એવું કયા કારણોસર બહુમાન હોય, ભક્તિ હોય, એની કેટલી હદે મુખ્યતા હોય એ વિષય ઉપર આ પત્રમાં એમણે સુભાગભાઈને લખીને વધારે પ્રકાશ પાડ્યો છે. પુરાણ પુરુષને નમો નમઃ. પુરાણ પુરુષ એટલે પોતાનું સ્વરૂપ, અનાદિ હોવાથી તે પુરાણો છે. અનાદિથી હોવાથી આત્મા પુરાણો છે. અને ભૂતકાળમાં થયેલા મહાપુરુષો, ઘણા વખત પહેલા થયેલા, એને પુરાણા કહેવાય. પુરાણા એટલે જૂના. એમની જે કથા એને પુરાણ કહેવામાં આવે છે. કથાનું યોગને પુરાણ કહેવામાં આવે છે. વેદાંતમાં પણ પુરાણ કહે છે, જૈનમાં પણ પુરાણ કહે છે. પણ ચારે અનુયોગમાં સૌથી જૂનો અનાદિનો એવો પોતાનો આત્મા છે એ પુરાણ પુરુષને જ ગાયો છે. એ સ્વરૂપનું જ ભજન કર્યું છે. એવા પોતાના પુરાણ પુરુષને, પોતાના સ્વરૂપને નમસ્કાર કર્યા છે પત્રના મથાળામાં. આ લોક ત્રિવિધ તાપથી આકુળ વ્યાકુળ છે. આખા જગતનો એક જ વાક્યમાં ચિત્ર મૂકી દીધું છે કે જમગત જગતમાં ચારે ગતિના જીવો આધિ વ્યાધિ અને ઉપાધિથી ત્રિવિધ તાપ, એટલે ત્રણ પ્રકારના તાપ, આધિ વ્યાધિ અને ઉપાધિથી આકુળ વ્યાકુળ થઈ રહ્યા છે. ભલે દેવલોકના દેવો હોય, મિથ્યા દ્રષ્ટિઓની વાત લીધી છે, જ્ઞાનીઓની ને મુનિઓની વાત ન લેવી, આમાં જગતના જીવોની વાત છે. પછી દેવલોકના દેવો હોય કે પછી મનુષ્યની અંદર કોઈ રાજા, શહેનશાહ, કિંગ, એમ્પરર, કોઈ શ્રીમંત શેઠ હોય, ગમે તેવા અબજોપતિ હોય, એ બધા આકુળ વ્યાકુળ અને ત્રણેય પ્રકારના તાપથી દુખી છે. દુખી હોવાથી સુખ માટે ઝાંઝવાના પાણીને લેવા દોડીને તૃષા છપાવવા ઈચ્છે છે. સુખ માટે જાવા નાખે છે અને ખોટી જગ્યાએ જાવા નાખે છે. ઝાંઝવાના પાણીને લેવા દોડી અને કોઈ તરસ છુપાવવા માગે તો કોઈ દિવસ તરસ છુપે નહીં. કેમ કે જ્યાં પાણીનો એક છાંટો નથી ત્યાં પાણીનું સરોવર દેખાય છે, એને ઝાંઝવાનું જળ કહેવામાં આવે છે. બહુ ગરમી પડે અમદાવાદ જઈએ ત્યારે ભાલ એરિયામાં એ જોવા આવે છે. ભાલની જમીન ખારવાળી હોય ને એટલે તપે બહુ, દરિયાના પાણી ત્યાં ફેલાય છે, બહુ તપે એટલે ઘણો ત્યાં બધા ઓલા વાઇબ્રેશન ઊભા થાય એટમોસ્ફિયરમાં, લાગે કે પાણી 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 પાણીનું કોઈ સરોવર લાગે છે ત્યાં. એક છાંટો પાણી હોય નહીં ત્યાં, એ પાણીથી એનાથી કોઈ તરસ છુપાવવાનો પ્રશ્ન નથી. એમ જગતના પાંચેય ઇન્દ્રિયોના વિધવિધ વિષયોમાં સુખની ગંધે નથી, સુખનું નામ નિશાન નથી, સુખનો પડછાયો પણ ત્યાં પડતો નથી. ત્યાંથી જીવો સુખ લેવા દોડે છે. એવો આ લોક દિન છે, સુખ માટે દિન થઈ ગયો છે. દિન એટલે શું? ગરજુ, સુખ માટે ગરજુ છે. કોઈ રીતે સુખ મળે, કોઈ રીતે સુખ મળે. હે, હા, દિન માણસો ભીખ માગે, માગણની વૃત્તિ. કેવી? દિન વૃત્તિ એટલે માગણ વૃત્તિ. એવો આ લોક એટલે લોકના સમસ્ત જીવો દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેમને પ્રાપ્ત થયું છે. આખા લોકની અંદર એક ભયંકર વંટોળ ચાલે છે, સાયક્લોન ચાલે છે, અને જીવો ફેંકાફેંક જેમ કોઈને ફેંકવામાં આવે એવી રીતે ક્યાંક મરે ને ક્યાંક જન્મે, ક્યાંક મરે ને પાછા ક્યાંક જન્મે. એક સેકન્ડમાં એટલા બધું મુસાફરી કરી લે છે. મંટોળિયામાં તણખલું ફેંકાય એમ જીવો ફેંકાય છે, જન્મે ને મરે. ભયંકર પરિભ્રમણ પ્રાપ્ત થયેલું છે. શા કારણથી? કે અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી પોતે ભૂલી ગયો છે હું આત્મા છે. જે ઉદયને પ્રાપ્ત થાય એવો પોતાને ગણી લે છે. અત્યારે હું આવો એટલે જાણે કાયમ માટે એવો, હું ફલાણો ફલાણો કે હું ફલાણી ફલાણી થઈ રહ્યું, આત્મા ગયો એમાંથી. એ ભયંકર પરિભ્રમણનું કારણ છે પોતાના મૂળ સ્વરૂપનું અજ્ઞાન અને ભૂલી જવું. એ ભયંકર પરિભ્રમણનું કારણ છે. સમયે સમયે અતુલ ખેદ, પ્રતિ સમયે કેટલો ખેદ છે એ તો જ્ઞાની જાણે છે. એટલે એમ કહે છે, તોડી કોની સાથે તોડવું? જીવના દુઃખને કોને સાથે એને તોડીને નક્કી કરવું કે આટલું દુઃખ છે? તોડી ન શકાય એટલું દુઃખ છે. અનેક પ્રકારના જ્વરાદિક રોગ ઉત્પન્ન થાય છે, મરણ વગેરે સાતે પ્રકારના બધા પ્રકારના ભયથી ગ્રસિત થયેલો છે. અને વિયોગાદિક દુઃખને તે અનુભવે છે, ઇષ્ટ પદાર્થો મળતા નથી, સચેત કે અચેત, એનું પણ એને ઘણું દુઃખ છે. આ જોઈએ ને તે જોઈએ, ઈચ્છાના ભડકા જીવને બાળે છે, જીવની શાંતિને બાળે છે, એવી આ જગતના જીવોની સ્થિતિ છે. આ જ્ઞાનીની નજરે જગત કેવું છે? આવું જગત છે, કોઈ સુખી જોવામાં આવતા નથી. એવી અસરણતાવાળા આ જગતને કોઈ દુઃખથી બચાવે એવી પરિસ્થિતિ નથી, કોઈ ભયથી બચાવે એવી પરિસ્થિતિ નથી, કોઈ રોગથી બચાવે એવી પરિસ્થિતિ નથી. એવી અસરણતાવાળા આ જગતને એક સત્પુરુષો જ શરણ છે. એક સત્પુરુષ સિવાય કોઈ શરણ નથી. અહીંયા મુનિ અને ભગવાનનું નામ નથી લીધું, એમ હેતુસર એ વાત કરી છે એમણે. કોઈ ચોક્કસ પ્રકારના પારમાર્થિક હેતુથી ઈરાદાથી એ વાત કરેલી છે કે એને સત્પુરુષ જ શરણ છે, કેમ કે એ ઉપરના બંને સજીવન મૂર્તિ એટલા વિતરાગી છે, એટલા વિતરાગી છે કે જગત બાજુથી એણે આંખ મીચી લીધી છે. મુનિઓ જંગલમાં ચાલ્યા જાય છે અને કેવળ જ્ઞાનીઓને તો આંખનું પોપચું ઉપડતું જ નથી કે કોઈની સામે જોવે. લોકાલોક ઝળકતું હોવા છતાં આખા જગત પ્રત્યેથી ઉદાસ થઈને શુક્લ ધ્યાનમાં બિરાજમાન થઈ ગયા, એ તો પૂર્ણ વિતરાગી હોવાથી બધું જાણવા છતાં પણ કાંઈ એમને વૃત્તિ ઉઠતી નથી. એક સત્પુરુષ છે, કરુણાનો રાગ થોડોક વિશેષ છે એમને, એટલે એ જગતના જીવોને એનો યોગ પણ નગરમાં ગામ ભણી જાય છે, એના માટે જંગલમાં જવું પડતું નથી, એટલી સુવિધા પ્રાપ્ત થાય છે લોકોને. અને કામ તો જેટલું મુનિ અને તીર્થંકરથી થાય એટલું જ બરાબર એનાથી થાય છે, ઓછું નથી થતું. બચે એ પૂરેપૂરો બચે છે, તરે એ પૂરેપૂરો તરી જાય છે. સારું છે, આપણે તો એટલે તો સૌથી મુખ્યતા આપે છે, સૌથી વધારે મુખ્યતા આપે છે. હું તો રાગ શબ્દ એટલા માટે લીધો કે ઓલા વિતરાગી છે મુનિ અને કેવળ જ્ઞાનીઓ વિતરાગી છે, એટલે જગતને હામું જોતા નથી, જગતથી પીઠ ફેરવી નાખી છે એમણે. આમને વિકલ્પ ઉઠે છે, અરે બિચારા દુઃખી છે, અરે જગતના જીવો દુઃખી છે. કરુણાથી એમનું હૃદય રડે છે, કરુણાથી એમનું હૃદય રડે છે, દ્રવે છે. એવી એક પરિસ્થિતિ સત્પુરુષોની હોય છે. એ 680માં એમણે પોતાના માટે લખ્યું છે, અંગત નોંધ લખી છે એમાં, કે કરુણાથી અમારું હૃદય છે એ રડે છે. વિતરાગતા તો મુખ્ય તો વિતરાગતા છે, પણ બીજા જીવોને તરવામાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ થવામાં આ એક લાગણી છે, કે જે લાગણીથી ને એમ બતાવી શકાય કે એમનું હૃદય બીજા જીવોને દુઃખી જોઈને રડે છે. એમાં પણ મનુષ્યોની અંદર દરેક માણસ કાંઈ ને કાંઈ ધર્મ પ્રવૃત્તિ કરતો હોય છે. સંપ્રદાયમાં જન્મે છે ને, અહીંયા તો સંપ્રદાય વગર તો જન્મ નથી કોઈનો, એટલે દરેક માણસ કાંઈ ને કાંઈ ધર્મ પ્રવૃત્તિ કરતો હોય છે. ત્યારે એને એમ થાય છે કે અરે રે બિચારા, અજાણ્યા હોવાથી ધર્મ કે જે તરવાનું સાધન છે એને ડૂબવાનું સાધન થાય છે. શું થાય છે 680માં શું શબ્દ વાપરે જુઓ, કલ્યાણને ઈચ્છતા એવા જીવો, કેવા આત્મકલ્યાણને ઈચ્છતા. એને એમ નથી કે હું મારા આત્માને ડૂબાડવો છે, એવું કંઈ સીધું તો કોઈને નથી કે મારે મારા આત્માને દુઃખી કરવો છે. એ શું કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો પોતાની મતિકલ્પનાથી, જ્ઞાનીના માર્ગે પોતાની મતિકલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પીને, કલ્પના કરે છે, જે પોતે કરે છે ધર્મ સાધન, એમાં મોક્ષ માર્ગની કલ્પના કરીને વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં અનેક પ્રકારે ઉપાય કરે છે ધાર્મિક, મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરે છે, ખરેખર છૂટવાને બદલે ત્યાં વધારે બંધાય છે એમ જાણીને નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. એટલી બધી લાગણી થાય છે કે એમનું હૃદય રડી ઉઠે છે. એમાંથી આ કાગળ લખાઈ ગયો છે, નોંધ લખાયેલી છે. શું કર્મબંધનથી દુઃખી જતા દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્ય વૃત્તિથી તેમનું કલ્યાણ કરવાની ભાવનાથી તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદય ચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. આ રીતે એમણે પોતાનો હૃદય ચિતાર ખુલ્લો કરી નાખ્યો છે. શું એટલે એમણે એમ કહ્યું કે આ જગતને અશરણપણું છે, એવા આ જગતને એક સત્પુરુષ જ, જ્ઞાની પુરુષ જ શરણ છે. સત્પુરુષની વાણી વિના કોઈ એ તાપને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. જે આત્મશાંતિને પોતે અનુભવી રહ્યા છે એ આત્મશાંતિ પ્રાપ્ત થાય એવી જેની વાણીમાં શીતળતા છે, એની વાણીમાં પણ એવી શીતળતા છે કે સંસારનો તાપ અને એ તૃષા, સુખની તૃષા એને મટાડનાર એક સત્પુરુષની વાણી સિવાય બીજું કોઈ નિમિત્ત છે નહીં એમ નિશ્ચય છે. એમ ઘણા ઘણા અનુભવ પછી અમારો આ નિશ્ચય થયેલો છે, પાકો યથાર્થ નિશ્ચય થયેલો છે કે આ સિવાય જગતના જીવોને બીજો કોઈ ઉપાય નથી. થોડા વખત પહેલા આપણે સ્વાધ્યાયમાં એક વાત લીધી હતી, ફરીને દોહરાવું છું કે જે જીવને અંતરથી છૂટવાની વૃત્તિ થાય કે હવે આ સંસારથી છૂટી જ જવું છે, આ જીવ બહુ રખડ્યો બહુ રખડ્યો બહુ દુઃખી થયો, દરેક ભાવમાં દુઃખી જ થયો છે, હવે છૂટી જવું છે, એને ફર્સ્ટ થોટ એ જ આવે કે કોઈ સત્પુરુષ સિવાય મારો આરો વારો નથી, મને કોઈ સત્પુરુષ મળે તો જ મારો આરો વારો છે, નહીંતર મારો કોઈ આરો વારો નથી, હું શું કરીશ, મને કઈ ખબર નથી, હું કઈ જાણતો નથી કે મારું કેમ હિત થાય છે મારું કેમ અહિત થાય છે, એ વિષયમાં હું સાવ આંધળો છું અંધ છું, કઈ બાજુ ડગલું ભરવું એ મને ખબર નથી, સત્પુરુષ સિવાય બીજો કોઈ આમાં ઉપાય નથી, એવી સૂઝ અંતરને છૂટવાની ભાવનામાં ઉત્પન્ન થઈ આવે છે. આ એક ભાવનાને આ પ્રકારના વિચાર સાથે સંબંધ છે. એટલે અહીંયા કૃપાળુદેવે એમ કહ્યું કે નિશ્ચય છે, અમારો એમ નિશ્ચય છે, બહુ અનેક ભવોના અનુભવને અંતે થયેલો આ નિશ્ચય છે. માટે ફરી તે સત્પુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ, માટે ફરીને અમને એમ લક્ષ થાય છે કે સત્પુરુષના ચરણમાં જવું જોઈએ, જીવે સત્પુરુષના ચરણમાં જવું જોઈએ, જરૂર સત્પુરુષના ચરણમાં જવું જોઈએ, એ સિવાય બીજો કોઈ ઉપાય દેખાતો નથી. એમ તો કોઈ અમે ધ્યાન ધરીએ છીએ, અમને એ લક્ષ થાય છે, એ જ વિચાર આવે છે, એ જ નિશ્ચય થાય છે. એમ કહીને એમ કહી દીધું કે સત્પુરુષનું શરણ સ્વીકારતા આખી પરિસ્થિતિ જે બદલાઈ ગઈ માટે અમે એનું ધ્યાન ધરીએ છીએ. આજે પણ અમે એનું ધ્યાન ધરીએ છીએ. પછી આખી પરિણામની ટ્રેક બદલાઈ જાય છે, ગાડી જ બીજે પાટે ચડી જાય છે અને એનો આખરી અંજામ ડેસ્ટિનેશન નિર્વાણ પદ ઉત્પન્ન થાય છે. એવું જે કારણ છે તે સત્પુરુષના શરણનું ગ્રહવું થાય છે. તે છે શું થાય છે? સત્પુરુષના શરણનું ગ્રહણ થાય છે. એ કારણ કાર્ય બધું ત્યાં એક સાથે જોવામાં આવે છે. કારણ કાર્યનું અનુસંધાન થાય છે. સંસાર કેવળ અસાતામય છે, દુઃખ દુઃખને દુઃખ છે. જીવે ક્યાંય સુખ અનુભવ્યું હોય તો કેવળ તે જીવની ભ્રાંતિ છે, સિવાય ભ્રાંતિ એમાં બીજું કાંઈ નથી. સંસાર કેવળ અસાતામય છે. કોઈ પણ પ્રાણીને અલ્પ પણ સાતા છે એટલે કોઈ મુમુક્ષુ જીવને થોડી સાતા ઉત્પન્ન થાય છે. કોને? જે સત્પુરુષના શરણમાં ગયો છે એને. કોઈ પણ પ્રાણીને અલ્પ પણ સાતા છે, ઓલી સાતા નથી પ્રગટી, એની મોક્ષ માર્ગની શાંતિ નથી પ્રગટી, પણ અલ્પ સાતા થાય છે તે પણ સત્પુરુષનો જ અનુગ્રહ છે. અનુગ્રહ એટલે કૃપા, અનુગ્રહ એટલે કૃપા. એ સત્પુરુષની જ કૃપા છે કે એને શાંતિ કંઈક અલ્પ પણ સાતા ઉપજી, એ સત્પુરુષની જ કૃપા છે, બીજું કોઈ કારણ નથી. કોઈ પણ પ્રકારના પુણ્ય વિના સાતાની પ્રાપ્તિ નથી અને એ પુણ્ય પણ સત્પુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી. શું કહે છે? આ એક સિદ્ધાંત છે કે પાપના ઉદયમાં તો જીવને દુઃખ થાય જ છે, પુણ્યોદયની અંદર જીવને કંઈક સાતા મળે છે. શું? પણ જગતમાં જે પુણ્યનું સ્વરૂપ કહે છે એ વાત અમારે કરવી નથી. અહીંયા જે પુણ્યથી સુખ માનવામાં આવે છે એ વાત અહીંયા નથી કરવી, આખી વાત જુદી જ છે. એમ કે છે પુણ્ય સંબંધીની વાત પણ જુદી જ છે. શું કહે છે? કે કોઈ પણ પ્રકારના પુણ્ય વિના સાતાની ઉત્પત્તિ નથી અને પુણ્યના ઉદયવાળાને લોકો ભાગશાળી પણ કહે છે, પણ એ પુણ્ય પણ સત્પુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી. એટલે શું કહે છે? કે સત્પુરુષનો ઉપદેશ જ્યારે આત્મા ઉપર અસર કરે છે ત્યારે જીવને સાતા વળે છે. ક્યારે સાતા વળે છે? અહીંયા થોડી ગૂઢ વાત કરી છે એમણે પુણ્ય તત્વના સંબંધમાં. લોકોત્તર વાત કરી છે, લૌકિક પુણ્યની વાત નથી કરી, લોકોત્તર પુણ્યની વાત કરી છે. સીધું કહેવું હોય તો એમ કહી શકાય કે અનંતકાળમાં પરિભ્રમણ કરતા એવા જીવને સત્પુરુષના યોગે, સત્પુરુષની કૃપાએ જો મોક્ષ માર્ગમાં પ્રવેશ કરે એવી લાઈને ચડી જાય, એવા પરિણામની શ્રેણી પ્રાપ્ત થાય તો એ જીવને બહુ ભાગશાળી માનવો જોઈએ. એ જીવને હું ભાગશાળી માનવું જોઈએ. ભાગશાળી કયો કે પુણ્યવંત કયો, ભાઈ એક જ વાત છે. આવી વાત કરવી છે કે નક્કી એનું હોનાર બહુ સારું છે, નહીંતર આ લાઈને એ જીવ ચડે કે કેમ. અરે કોઈ કોઈ સંસારી જીવ કડે ચડે કે કેમ, કેમ કે સંસારનું સ્વરૂપ જ એવું છે કે ત્યાંથી જીવને મોહથી છૂટવું એ બહુ કઠણ વાત છે. મોહથી મુકાવવું, દર્શન મોહથી મુકાવવું એ વાત કોઈ સહેલી નથી અને અનંતકાળમાં નહીં થયેલી એવી અપૂર્વ વાત છે. એવી કોઈ અપૂર્વતાને કોઈ મુમુક્ષુ પામે છે ત્યારે એને બળભાગી ગણવામાં આવે છે. મીરાએ ગાયું કે નહીં, હવે હું તો બળભાગી રે મોહન પ્યારા, ગાયું કે નહીં, હું હવે બળભાગી છું. મારી જાતને મને એમ લાગે છે, ચોક્કસ એમ લાગે છે હું કોઈ ભાગશાળી છું. કેમ કે આ સંસારની મોહની મને છૂટી ગઈ. એ તો રાજરાણી હતી પણ સંસારની મોહની નહોતી. એને ભલે એને એના કલ્પેલા ઈશ્વર હતા પણ કોઈ એવી કલ્પના હતી એને ઈશ્વરની કે બસ મેં એનું શરણ ગ્રહ્યું છે, મારી વાત પૂરી થઈ ગઈ છે, મારે કોઈની સાથે સંબંધ નથી, હું સ્ત્રી તું છું તો એ મારો પતિ છે, જાઓ. એવી રીતે લઈ લીધું સીધું એને. બહુ જબરદસ્ત વાત એ બની છે, મેં એમનો ઇતિહાસ વાંચ્યો, મીરાબેનનો ઇતિહાસ વાંચ્યો હતો. તો એના લગ્ન થયા એટલે એના ધણીને એને પહેલી જ રાત્રે કહી દીધું કે હું પણ એલી છું. એટલી બધી હિંમત કોણ કરી શકે, ખરેખર કાંઈ બીજો સંબંધ થયો હોય તો એને છુપાવવું પડે એને. એના બદલે એણે સીધી ઓપન જ વાત કરી દીધી, હું પરણી લઈશું. ઓલો તો હડક થઈ ગયો, શું તો સ્તબ્ધ થઈ ગયો. હડક થઈ ગયો એટલે સ્તબ્ધ થઈ ગયો કે શું બોલે છે આ રૂપાળી રાજકન્યા જેવી સ્ત્રી. અને એમ કહે છે કે હું પરણી લઈશું તો પછી મારે એને લગ્ન શું કરવા કર્યા છે, તો કે મારા બાપાએ પરણાવી પરાણે પણ હું પરણી લઈશું, તમને કહી દઉં છું કે હું પરણેલો છું. તો કોની સાથે પરણી છું એ વાત કરો હવે હાલને. તો કર્યો, હું સામાનમાં મારા પતિને હારે જ લાવી છું, કે મારો જે સામાન છે એમાં હું હારે જ લાવી છું. કે સામાનમાં છે એને કૃષ્ણની મૂર્તિ કાઢી, જુઓ આ મુરલીવાળો છે ને, આ મારો પતિ છે, નાની હારે હું પરણી ચૂકી છું. એટલે શું કે મને તમારો મોહ નથી, મને આ સંસારના જીવનનો કોઈ મોહ નથી, મારા પરિણામ એક જ બાજુ લાગે છે, બીજી બાજુ લાગતા નથી. એનો અર્થ શું કે છે કે એને એને પતિ એવી બનાવવાનું કારણ છે કે સ્ત્રીના પરિણામ તો પતિ સિવાય બીજે લાગે નહીં, મારા પરિણામ બીજે લાગતા નથી. હવે તમારે જેમ કરવું એમ કરો, મારી વાત ચોખ્ખી છે કે મારા પરિણામ લાગવાના નથી અને અહીંયા લાગેલા છે એ કાંઈ ઉખડવાના નથી, આ મારી પરિસ્થિતિ છે. તમારે બીજી સ્ત્રી કરવી હોય તો મને કાંઈ વાંધો નથી, ન કરવી હોય તો તમે જાણો, મારે બીજો પતિ કરવાનો સવાલ નથી, મારો એક પતિ થઈ ચૂક્યો છે, જાઓ. ઠીક, બહુ ખુલ્લી વાત એને કરી. માણસ બહુ સજ્જની જેની સાથે એના લગ્ન થયા હતા એ માણસ અતિ સજ્જન, કેવા સજ્જન નહીં, અતિ સજ્જન માણસ. એણે એમ કીધું, એને જોયું કે આ તો નિર્દોષપણે વાત કરે છે, આની જે વાત કરવાની પદ્ધતિ ને એના જે ભાવો છે એ સમજી ગયો કે આ એકદમ નિર્દોષ છે આ તો. એને કીધું, તારે જે કરવું એ કર, હું રડો નહીં આવું કાંઈ તને. તો કહું, હું તો આના ભજનમાં રહેવાની છું, મારે બીજું કરવાનું તો કાંઈ છે નહીં, આના ભજન ગાવા રાત દી, આ સિવાય મારે તો બીજું કાંઈ કામ નથી, અને એ સિવાય મારા કોઈ પરિણામ થવાના નથી, થઈ શકે એવી મારી સ્થિતિ નથી. તો કે તારે જે કરવું એ કર, હું વચ્ચે ત્યાર થયા ને લાઈન ચડી ગઈ ચડી ગઈ. તો એને એ પરિણામ થયા એમાં એને એમ દેખાણું કે હું બળભાગી છું કે મને આવા પરિણામ થાય છે, એ વાત કરવા માંગે છે. શું કે કોઈ પણ પ્રકારના પુણ્ય વિના સાતાની પ્રાપ્તિ નથી, અને એ પુણ્ય પણ સત્પુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યો નથી. લોકો પુણ્યનું સ્વરૂપ જાણે છે એ વાત અહીંયા નથી. આ વાત છે બીજી. ઘણા કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢિને આધીન થઈને પ્રવર્તે છે. જગતમાં જે પુણ્યની વાત છે એ તો રૂઢિગત છે. મૂળ તો તીર્થંકર દેવે ઘણા કાળ પહેલા આ પુણ્યનો ઉપદેશ કરેલો હતો કે તું જે પુણ્યશાળી ક્યારે કે સત્પુરુષના શરણમાં જવાની તને બુદ્ધિ આવી હોય ત્યારે તો બળભાગીને તો તું પુણ્યશાળી. એવો જે પુણ્યનો ઉપદેશ ઘણા કાળ પહેલા આપેલો હતો એ હવે લોકો એ પુણ્ય સમજતા નથી ને રૂઢિગત રીતે પાપ સાપ ગયા ને લીસોટા રહી ગયા. લોકો પુણ્ય કરવા માંડ્યા કે ભાઈ દાન દેવો એટલે પુણ્ય થશે, પૂજા કરો એટલે પુણ્ય થશે, વ્રત પાળો એટલે પુણ્ય થશે, શાસ્ત્ર વાંચો એટલે પુણ્ય થશે. એ વાત જ છે ને છે નહીં, મૂળમાં વાત બીજી જ છે. તેથી જાણે તે ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે, શાસ્ત્ર વાંચીને જાણે પુણ્ય થયું હોય એવું લાગે છે, પણ એનું મૂળ એક સત્પુરુષ જ છે. જેને એ સત્પુરુષના શરણમાં જવાની સૂજ આવી એ જીવ પુણ્યશાળી, એ જીવ ભાગશાળી. અને કોઈ પણ આત્માને જો કાંઈ કોઈ મૂળ હોય એ પુણ્યનું મૂળ હોય તો એ સત્પુરુષ છે. માટે અમે એમ જ જાણીએ છીએ, બહુ જોરથી વાત કરી છે, માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ સાતાથી કરીને એટલે થોડીક પણ સાતા મુમુક્ષુની ભૂમિકામાં ઉત્પન્ન થઈ ત્યાંથી તે પૂર્ણ શાંતિ પરમાનંદની શાંતિ જે કેવળ જ્ઞાનની દશામાં ઉત્પન્ન થાય ત્યાં સુધીની સર્વ સમાધિ એટલે સર્વ શાંતિ બધી ડિગ્રીની શાંતિ મુમુક્ષુની ભૂમિકાની શાંતિથી માંડીને પરમ શાંતિ અમૃતમયી એ બધી તેનું સત્પુરુષ જ કારણ છે, બીજું કોઈ કારણ નથી. જા તેનું કારણ એક સત્પુરુષ જ છે. આ બધો જશ એમણે સત્પુરુષ ઉપર નાખ્યો છે. કોઈ જીવને એક અંશ સાતાથી માંડીને કેવળ જ્ઞાન ઉત્પન્ન થવાનું છે, પછી એ જીવનું શું થવાનું છે? કેવળ જ્ઞાન ઉત્પન્ન થવાનું છે. તો કે એનું મૂળ કારણ સત્પુરુષ છે. કેમ કે દરિદ્રી હતો એને લાખો રૂપિયા આપીને વેપારે ચડાવ્યો અને એને અબજોપતિ બનાવ્યો, તો એ મૂળ કારણ તો એ જ ગણાય ને. પછી ભલે પૈસો પૈસાને ખેંચે પણ મૂળમાં જો લઈ મદદ ન કરી તો ક્યાંથી પત્તો લાગવાનો હતો? એ તો ભિખારી હતો. એમ આ જીવ દિનહીન થઈને સંસારમાં આથડતો હતો, રખડતો હતો, પરિભ્રમણ કરતો હતો, એને લાઈને ચડાવ્યો. અને લાઈને ચડાવે એટલે કેવી રીતે લાઈને? આ સુભાગભાઈનો દાખલો છે. આમ સુભાગભાઈને તો પત્ર લખ્યો છે, કેવી રીતે લાઈને ચડાવે જુઓ. એને કાંડું પકડીને ડૂબતો તો એને કાંઠે મૂકી દીધો ખેંચીને. શું એટલે એમ કે છે કે એ સત્પુરુષ જ કારણ છે. એ કેવળી થવાનો એ જીવ એ સત્પુરુષ જ કારણ છે. આટલી બધી સમર્થતા છતાં એટલું નિમિત્તત્વ, કેવળ જ્ઞાની જેવું જેનું નિમિત્તત્વ છે, છતાં જેને કાંઈ પણ સ્પૃહા નથી, કોઈ અપેક્ષા નથી, આમ થાય તો ઠીક, આ આમ કરે તો ઠીક, આ આમ હોય તો ઠીક, કાંઈ નહીં, ફક્ત કરુણા ઉત્પન્ન થઈ છે એટલે વાત કરી દઈએ છે, બાકી જેને કાંઈ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી. ઉન્મત્તતા એટલે છક્કી જતા નથી કે આટલી બધી શક્તિ છે, આટલી બધી તાકાત છે, કેવળ જ્ઞાનની લબ્ધિ લઈને બેઠા છે. કેટલી? કેવળ જ્ઞાનની લબ્ધિ લઈને બેઠા છે. છતાં છકી જતા નથી, ઉતાપણું નથી કોઈની સાથે, એને ઉતાપણું નથી, પ્રતિબંધથી મુક્ત થયા છે, ક્યાંય પોતાપણું છે નહીં, કોઈ વાતનો ગર્વ નથી, કોઈ વાતનો ગર્વ નથી, ગારવ નથી. ગારવ એટલે પરિણતિ થઈ, ગર્વની પરિણતિને ગારવ કહે છે. શું એવા આશ્ચર્યની પ્રતિમા રૂપ સત્પુરુષને અમે ફરી ફરીને નામ રૂપે સ્મરીએ છીએ. કોઈ એમને જાતિ સ્મરણ જ્ઞાનમાં યાદ આવી ગયું હશે, નામે યાદ આવી ગયું છે એવું લાગે છે. શું સામાન્ય રીતે જૈન દર્શનમાં ગુણ પૂજાની પ્રધાનતા છે, વ્યક્તિ પૂજાની પ્રધાનતા નથી. જો કે મંદિરજીમાં અને પોતાના સદગુરુને તો નામથી સંબોધવામાં આવે છે. મંદિરજીમાં પણ પાર્શ્વનાથ ભગવાન, નેમિનાથ ભગવાન, આદિનાથ ભગવાન, મહાવીર ભગવાન, કોઈને કોઈ સુમંદર ભગવાન નામ લઈને પ્રતિમાજીની સ્થાપના કરવામાં આવે છે. એટલે એ કાંઈ દોષ નથી, નામ લેવું એ કાંઈ દોષ નથી. એ મુનિઓ અને જ્ઞાનીઓ પણ પોતાના શ્રી ગુરુનું નામ લીએ છે, લીએ છે એમને, નામ છુપાવતા નથી. છુપાવે તો દોષ ગણાય છે, નિનવ દોષ, મિથ્યાત્મા જાય છે. એટલે કોઈ પણ એવું તો કરતા નથી. ઉલટાનું એ નામ લઈને કહે છે કે ફલાણા ફલાણા એવા જે સદગુરુ છે એનું શરણ મેં લીધું અને એના ચરણ મારા હૃદયમાં મેં સ્થાપિત કરી દીધા છે. એટલે એ રીતે નામ લઈને પણ શું શું કહે છે, એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પુરુષને અમે ફરી ફરીને નામ રૂપે સ્મરણ કરીએ છીએ, યાદ કરીએ છીએ, નામ લઈને યાદ કરીએ છીએ. શું એ નામ લેવામાં વ્યક્તિ પૂજા નથી, પણ એ નામ લેવામાં ગુણ પૂજા છે. કેમ કે એ ગુણોને નમે છે, ત્યાં પણ એના ગુણોને જોઈને નામ લે છે. એ નામધારી કોઈ વ્યક્તિ છે, નામનો તો નાશ છે, પણ એક વ્યવહાર ખાતર નામ હોય છે, પણ એના ઉપકારને નામ લઈને ગાય છે. નામ તો શું છે, અનંત તીર્થંકરો થયા અને જ્ઞાનીઓ પણ અનંતા થયા. જ્ઞાનીઓ જ્ઞાનીઓ છે, તીર્થંકરો તીર્થંકરો છે, અને એમનું જે મૂલ્ય છે એમાં કોઈ ફેરફાર નથી. તેમ છતાં પણ જેનો પ્રત્યક્ષ ઉપકાર થયો હોય તેની સર્વોત્કૃષ્ટ મહત્તા આવે એવી એક સહજ સ્વાભાવિક પરિસ્થિતિ પરિણામની હોય છે. સોનગઢમાં એક પ્રસંગ બનેલો, ગુરુદેવશ્રીને સમયસર વાંચતા પોતાના ભગવાન આત્માનું જ્ઞાન થયું, સંસ્કાર લઈને આવેલા એટલે કોઈ આ ભાવમાં વિદ્યમાન સત્પુરુષ નહોતા, પણ એમને સમયસારમાં વચનો કુંદકુંદ આચાર્યના હોવાથી કુંદકુંદ આચાર્ય પ્રત્યે ખૂબ બહુમાન આવ્યું. પછી તો બેનશ્રીને જાતે સ્મરણ જ્ઞાન થયું ત્યારે ખબર પડી કે જ્યારે અમે સમોસરણમાં જતા હતા ત્યારે કુંદકુંદ આચાર્ય પણ ત્યાં આવેલા. એટલે 2000 વર્ષ પહેલાનું અનુસંધાન પણ, મહાવિદ્ય ક્ષેત્રનું પણ એમને થયું. એટલે લાગણી વિશેષ એમને થઈ, કુંદકુંદાચાર્ય દેવ પ્રત્યેની બહુમાનની લાગણી વિશેષ થઈ. તો એ વારંવાર એમના પ્રવચનની અંદર, એમની વાણીમાં, એમના ભાવોમાં કુંદકુંદાચાર્ય દેવની ભક્તિ ખૂબ આવે. સંવંત 2030માં પરમાગમ મંદિરની પ્રતિષ્ઠા હતી, ત્યારે હજારો માણસ આવેલા, એમાં ઘણા વિદ્વાનો આવેલા, દિગંબર સમાજના મોટા પંડિતો આવેલા. એમાં એ કૈલાશચંદ્રજી શાસ્ત્રી કરીને આવેલા, બહુ સારા મોટા વિદ્વાનમાં એની ગણતરી. આમ તો ગ્વાલિયરની અંદર જે બરૈયા થઈ ગયા, ગોપાલદાસજી બરૈયા, એને ગુરુ ગોપાલદાસ બરૈયા કહેવાય છે. ગુરુ એટલા માટે કહેવાય છે કે ગ્રસ્તો હોવા છતાં પણ બહુ મોટા ત્રણ વિદ્વાનો એમની નીચે તૈયાર થયા. એ કૃપાળદેવના સમકાલીન હતા ગોપાલદાસજી બરૈયા. કૃપાળદેવ મુંબઈમાં હતા ત્યારે એ મુંબઈમાં હતા. મંદિરમાં એકવાર બે જણા દર્શન કરવામાં ભેગા થઈ ગયેલા. નામથી જાણતા હશે ગોપાલદાસજી બરૈયા. એટલે ગોપાલદેવને ઊભા રાખીને એક રિક્વેસ્ટ કરી કે આ એક શાસ્ત્ર છે, એનું કાંઈ અનુવાદ કે એવું કાંઈક અર્થ કે એવું કાંઈ તમે કરી શકો તો કરી, એવું કંઈક રિક્વેસ્ટ કરી ગોપાલદાસજીએ. અને ગોપાલદેવ કાંઈ પરિણામનમાં હતા ને, એટલે એમને કાંઈ એ વાત કંઈ સ્વીકારેલી નહીં હોય એમ લાગ્યું. પણ એમના નીચે ત્રણ વિદ્વાનો તૈયાર થયા, એમાં ફૂલચંદજી સિદ્ધાંત શાસ્ત્રી, આ કૈલાસચંદજી, અને એક જગનમોહનલાલજી કટનીના હતા. આ બે બનારસમાં હતા, પેલા કટનીમાં હતા. બધા વિદ્વાનોમાં એ લોકોનું નામ મોટા છે અને વિદવત્તા પણ સારી એમ કહી શકાય. એ કૈલાસચંદ્રજી એવું બોલ્યા કે અહીંયા તો બધે એકલા કુંદકુંદાચાર્યની જ વાત ચાલે છે, અને બીજા તો ઘણા આચાર્ય મોટા થઈ ગયા છે. કાંઈ દિગંબર પરંપરામાં ભગવાન મહાવીર સ્વામી પછી વીરસેન સ્વામી, જીનસેન સ્વામી, જેણે ષટ્ખંડાગમની ટીકા લખી, અને ત્યાર પછી એકલંગ સ્વામી, સમનભદ્ર સ્વામી, બહુ મોટા મોટા આચાર્યો થઈ ગયા. પછી ગુણભદ્રાચાર્ય, પહેલાં ગુણભદ્રાચાર્ય, બીજા ગુણભદ્રાચાર્ય, એવા ઘણા મોટા મોટા આચાર્યો થઈ ગયા છે. પણ એ બધા કંઠસ્થ રાખતા એટલે એમનું કોઈ સાહિત્ય નથી, પણ એવા સમર્થ બુદ્ધિધારી આચાર્યો થયેલા. એટલે પોતાના વક્તવ્યમાં એવું બોલ્યા કે એક કુંદકુંદાચાર્યના નામ ઉપર બીજા આચાર્યનું બલિદાન ન દઈ શકાય. હા, ગુરુદેવને તો બહુ દુઃખ થઈ ગયું. ભાઈ, અમારે તો બધા આચાર્યો આચાર્યોના સ્થાને છે, જ્ઞાનીઓ જ્ઞાનીઓના સ્થાને છે, તીર્થંકરો તીર્થંકરોના સ્થાને છે, કેમ કે બધાની દશાનું અમને જ્ઞાન છે. એટલે કોઈનું સ્થાન અમને ઓછું અદગો નથી. પણ શું કરીએ, અમારા ઉપર ઉપકાર એમના વચનોનો થયો છે, એટલે અમારા મોઢે એમની વાત આવે છે, એમાં કોઈનું બલિદાન દેવાનો અમારો ભાવ નથી. એમ કોઈ જ્ઞાનીની મુખ્યતા થાય ત્યારે બીજાનું બલિદાન દેવાની વાત નથી હોતી. પણ એ મુખ્યતા થવા પાછળ કોઈ સબળ કારણ એ હોય છે કે પ્રત્યક્ષ ઉપકાર એનો થયેલો હોય છે, એટલા માટે એમ થતું હોય છે. બીજું કાંઈ કારણ હોતું નથી. એટલે અહીંયા એમ કીધું કે અમે નામ રૂપે પણ ફરી ફરીને સ્મરણ કરીએ છીએ. નામ લઈને બોલવાનું મન થઈ જાય છે, એમનું નામ છુપાવવાનું બિલકુલ મન થતું નથી, અને છુપાવવાની વૃત્તિ તો અપરાધ જ છે, બીજું કાંઈ નથી. એમ સીધું આવે છે, એટલે એ રીતે પોતે સ્પષ્ટ કરે છે કે આવા સત્પુરુષનું નામ લઈને પણ અમે એનું સ્મરણ કરીએ છીએ. ત્યાર પછી પણ સત્પુરુષની વિશેષતા કરવા માટે ઘણી વાતો લખી છે આ પત્રમાં. શ્રી વિશેષ લેશું આવતીકાલમાં.
Sushantacharya.